નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી દુનિયાની સફર કરવાના છીએ જ્યાં બધું જ ચમકદાર છે, પણ એ ચમક પાછળ ઊંડા રહસ્યો દબાયેલા છે.
હા, આજે આપણે વાત કરીશું ઓસ્ટ્રેલિયન લેખિકા લિયાન મોરિયાર્ટીની ખૂબ જ પ્રખ્યાત નવલકથા બિગ લિટલ લાઈઝ વિશે.
આ નામ જ કેટલું રસપ્રદ છે ને, નાના મોટા જૂઠાણા, અને આખી વાર્તા આ જૂઠાણાની આસપાસ જ ગૂંથાયેલી છે.
બિલકુલ, અને આ વાર્તાની ખાસિયત તેની શૈલી છે. લિયાન મોરિયાર્ટી સબર્બન નોયર શૈલીમાં લખવા માટે જાણીતા છે.
એક મિનિટ, આ સબર્બન નોયર શું છે? આ શબ્દ કદાચ આપણા શ્રોતાઓ માટે નવો હોય, એને થોડું સરળ રીતે સમજાવશો?
જરૂર. જુઓ, નોયર એટલે એવી વાર્તાઓ જેમાં ગુનો, રહસ્ય, થોડો અંધારું વાતાવરણ હોય.
હા, જેમ કે ડિટેક્ટિવ ફિલ્મોમાં હોય છે, અંધારી ગલીઓ, વરસાદ.
બરાબર. પણ સબર્બન નોયર આ બધા જ તત્વોને એકદમ ચમકદાર જગ્યાએ લઈ આવે છે, જ્યાં સુંદર ઘરો, સફળ પરિવારો, બધું જ પરફેક્ટ દેખાય.
ઓ, એટલે કે સંપૂર્ણતાનો દેખાવ જ એક મહોરું છે?
એક્ઝેક્ટલી. અહીં અંધકાર કોઈ ગરીબ વિસ્તારમાં નહીં, પણ સૌથી સુખી દેખાતા ઘરોમાં છુપાયેલો હોય છે. અને ડિટેક્ટિવ પોલીસ નહીં, પણ વાચક પોતે છે.
ખૂબ જ રસપ્રદ. અને આ નવલકથાનું સેટિંગ પીરીવી નામનું કાલ્પનિક શહેર આ વિચારને બરાબર રજૂ કરે છે.
હા, દરિયા કિનારે આવેલું આલિશાન શહેર. પણ વાર્તાની શરૂઆત જ આ પરફેક્શનના ભ્રમને તોડી નાખે છે.
એક શાળાના ફંડરેઝર કાર્યક્રમ ટ્રિવિયા નાઇટમાં એક મૃત્યુ થાય છે.
બરાબર. અને લેખિકા આપણને તરત જ નથી કહેતા કે કોણ મર્યું અને કોણે માર્યું.
એ જ તો સસ્પેન્સ છે.
હા, એ પ્રશ્નોને હવામાં લટકતા રાખીને વાર્તા આપણને સીધા 6 મહિના પાછળ લઈ જાય છે. અને અહીંથી જ આપણે 3 મુખ્ય સ્ત્રી પાત્રોના જીવનમાં પ્રવેશીએ છીએ.
તો ચાલો આ 3 સ્ત્રીઓથી જ શરૂઆત કરીએ, કારણ કે તેમના જીવનના જૂઠાણા જ આખી વાર્તાનો પાયો છે, ખરું ને?
બિલકુલ. સૌથી પહેલા વાત કરીએ મેડલિન માર્થા મેકેન્ઝીની.
મેડલિન એ તો જાણે પીરીવીની રાણી મધમાખી, એકદમ જુસ્સાદાર, પોતાના મિત્રો માટે કંઈ પણ કરી શકે.
હા, પણ એની જિંદગીમાં પણ તણાવ છે. તેનો ભૂતપૂર્વ પતિ એ જ શહેરમાં રહે છે તેની નવી યુવાન પત્ની બોની સાથે.
અને એ વાત મેડલિનને સતત અસુરક્ષિત અનુભવ કરાવે છે. બહારથી એવું લાગે કે બધું એના નિયંત્રણમાં છે,
પણ હકીકતમાં તે પોતાના જીવન પરથી પકડ ગુમાવી રહી છે.
મને લાગે છે કે મેડલિનનું પાત્ર એ વાતનું પ્રતીક છે કે કેવી રીતે સ્ત્રીઓ બીજાના જીવનમાં દખલ કરીને પોતાની અંદરની ખાલીપો ભરવાનો પ્રયત્ન કરે છે. એક આલ્ફા મમ નહીં.
હા, બરાબર. જેનું શાળાના ગેટ પર રાજ ચાલતું હોય, પણ આ બધું જ તેની અસુરક્ષા છુપાવવાનો એક પ્રયાસ માત્ર છે.
અને આ સંપૂર્ણતાના દબાણનો સૌથી મોટો શિકાર છે આપણું બીજું પાત્ર, સેલેસ્ટ્રોઇટ.
અરે, સેલેસ્ટની જિંદગી તો બહારથી જુઓ તો જાણે કોઈ પરીખથા. અત્યંત સુંદર, ખૂબ ધનવાન પતિ પેરી, જોડિયા બાળકો.
લોકો એમના જીવનની ઈર્ષા કરે છે, પણ આ જ વાર્તાનું સૌથી મોટું અને, સાચું કહું તો, સૌથી ભયાનક ઝૂઠ છે.
બિલકુલ. કારણ કે આ પરીખથા જેવા લગ્નના બંધ દરવાજા પાછળ ઘરેલું હિંસાનું ક્રૂર સત્ય છુપાયેલું છે.
આ વાત મને હંમેશા વિચારવા મજબૂર કરે છે કે સેલેસ્ટ જેવી શિક્ષિત, સુંદર સ્ત્રી શા માટે આવા સંબંધમાં ફસાયેલી રહે છે.
આ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, અને લેખિકા એના મનોવૈજ્ઞાનિક પાસાને ખૂબ ઊંડાણપૂર્વક બતાવે છે. સેલેસ્ટ પ્રેમ અને ડરના એક જટિલ ચક્રમાં ફસાયેલી છે.
એટલે કે
પેરી હિંસા કર્યા પછી માફી માંગે છે, ભેટો આપે છે, અત્યંત પ્રેમ બતાવે છે, અને સેલેસ્ટ એ સારા પેરીને પ્રેમ કરે છે. એ આશામાં જીવે છે કે કદાચ એક દિવસ ખરાબ પેરી હંમેશા માટે જતો રહેશે.
અને સમાજમાં પોતાની પરફેક્ટ છબી ગુમાવવાનો ડર પણ હશે જ.
હા, એ પણ ખરું. એટલે તે શરમ અને અપરાધ ભાવની કેદી બનીને રહી જાય છે.
એટલે કે તેનું જૂઠ ફક્ત દુનિયાથી જ નહીં, પણ પોતાની જાતથી પણ છે. અને આ જ શહેરમાં એક ત્રીજી સ્ત્રી આવે છે જે પોતાના ભૂતકાળ સાથે સંઘર્ષ કરી રહી છે, જેન ચેપમેન.
જેન એક યુવાન સિંગલ મધર પોતાના દીકરા ઝીગી સાથે પ્રિવીમાં નવી શરૂઆત કરવા આવે છે.
તે થોડી શાંત અને સાવચેત છે, નહીં?
હા, કારણ કે તેના ભૂતકાળમાં એક દર્દનાક રહસ્ય છુપાયેલું છે. વર્ષો પહેલા તેની પર એક અજાણ્યા પુરુષ દ્વારા જાતીય હુમલો થયો હતો, અને ઝીગી એ જ હુમલાનું પરિણામ છે.
અને આ આઘાત જેનના જીવન પર ઊંડી અસર કરે છે. તે સતત એ ડરમાં જીવે છે કે ક્યાંક તેના દીકરામાં તેના હિંસક પિતાના અંશ તો નહીં હોય ને.
અને તેનો આ ડર ત્યારે વાસ્તવિકતા બનતો દેખાય છે જ્યારે શાળાના પહેલા જ દિવસે
ઝિગી પર એક છોકરીને ગળું દબાવવાનો આરોપ લાગે છે.
બરાબર. અને અહીંથી જ વાર્તાનો સંઘર્ષ શરૂ થાય છે. કારણ કે જે છોકરીને હેરાન કરવામાં આવી હતી અમાબેલા, તે શહેરની એક ખૂબ જ પ્રભાવશાળી માતા રિનાટા ક્લીનની દીકરી છે.
ઓ, એટલે હવે શરૂ થશે મમ્મી વોર.
હા, બિલકુલ. રિનાટા તરત જ ઝિગીને દોષી માની લે છે અને જૈન વિરુદ્ધ એક સામાજિક યુદ્ધ છેડી દે છે.
સાચું કહું તો શાળાના વોટ્સએપ ગ્રુપમાં ચાલતી લડાઈઓ કોઈ વિશ્વયુદ્ધથી ઓછી નથી હોતી.
સાચી વાત છે. પણ આ નાની લાગતી લડાઈઓ દ્વારા લેખિકા સમાજમાં સ્ત્રીઓ વચ્ચેની સ્પર્ધાને ઉજાગર કરે છે.
પણ આ સંઘર્ષની વચ્ચે જ એક અતૂટ મિત્રતાનો જન્મ થાય છે.
હા, મેડલિન, જે હંમેશા અન્યાય સામે લડવા તૈયાર હોય છે, તે તરત જ જેનનો પક્ષ લે છે અને તે જેનને પોતાની બેસ્ટ ફ્રેન્ડ સેલેસ્ટ સાથે મેળવે છે.
અને આ ત્રણેય સ્ત્રીઓ, મેડલિન, સેલેસ્ટ અને જેન, એકબીજાનો સહારો બની જાય છે.
જેમ જેમ વાર્તા આગળ વધે છે, તેમ તેમ દરેકના અંગત જૂઠાણા અને રહસ્યો ખુલવા લાગે છે.
જેમ કે સેલેસ્ટ ગુપ્ત રીતે એક થેરાપિસ્ટ પાસે જવાનું શરૂ કરે છે.
હા, અને શરૂઆતમાં તે પેરીનો બચાવ કરે છે, પણ ધીમે ધીમે તે સત્યનો સ્વીકાર કરે છે. આ થેરાપી સેશન્સ વાર્તાનો ખૂબ જ સંવેદનશીલ ભાગ છે.
અને અંતે તે પેરીને છોડવાની હિંમત એકઠી કરે છે, ખરું ને?
હા, તે ગુપ્ત રીતે એક અપાર્ટમેન્ટ પણ ભાડે રાખી લે છે.
અને બીજી બાજુ મેડલિન, જે હંમેશા નૈતિકતાનો ઝંડો લઈને ફરે છે, તે પોતે જ એક મોટું જૂઠ છુપાવી રહી છે.
એનું શું?
તેની ટીનેજ દીકરી તેની સાથે બળવો કરીને તેના પિતા સાથે રહેવા જતી રહે છે અને એ હતાશામાં મેડલિનનું પોતાના થિયેટર ડિરેક્ટર સાથે અફેર શરૂ થાય છે.
અરે વાહ. એટલે જે સ્ત્રી બીજાના જીવનમાં ન્યાય માટે લડે છે, તે પોતાના જીવનમાં જ નૈતિક રીતે ખોટું પગલું ભરે છે.
આ જ તો સબર્બન નોયરની ખાસિયત છે. કોઈ પણ પાત્ર સંપૂર્ણપણે સારું કે ખરાબ નથી.
બરાબર. અને જેન પણ પોતાની મિત્રોને પોતાના ભૂતકાળનું સત્ય કહે છે. તે જણાવે છે કે ઝિગીના પિતાનું નામ સેક્સન બેંક્સ હતું.
અને આ બધા જ તણાવ, રહસ્યો અને જૂઠાણાનો સ્પોટ વાર્ષિક ટ્રિવિયા નાઇટમાં થાય છે.
હા, જે રાતની રાહ આપણે વાર્તાની શરૂઆતથી જોઈ રહ્યા હતા તે આખરે આવી જાય છે.
એ રાત્રે વાતાવરણ પહેલેથી જ તંગ હોય છે
અને એક પછી એક સત્ય સામે આવવાનું શરૂ થાય છે. રિનાટાને ખબર પડે છે કે તેની દીકરી અમાબેલાને ઝિગી નહીં પણ
સેલેસ્ટનો દીકરો મેક્સ હેરાન કરતો હતો.
હા, અને એ પણ એટલા માટે કે મેક્સ ઘરમાં તેના પિતાને તેની માતા સાથે હિંસા કરતા જોતો હતો. એની જ નકલ શાળામાં કરતો હતો.
આ કેટલું હૃદયદ્રાવક છે. ઘરેલું હિંસાની અસર બાળકોના માસૂમ મન પર કેટલી ઊંડી પડે છે.
અને પછી વાર્તાનો સૌથી મોટો અને ચોંકાવનારો ઘટસ્ફોટ થાય છે.
કયો?
જીન પહેલી વાર સેલેસ્ટના પતિ પેરીને નજીકથી જુએ છે અને તેને ઓળખી જાય છે.
શું?
હા, પેરી જ સેક્સન બેંક્સ હતો જેણે વર્ષો પહેલા જીન પર હુમલો કર્યો હતો.
ઓ માય ગોડ. આનો અર્થ એ છે કે ઝિગી અને સેલેસ્ટના જોડિયા બાળકો સાવકા ભાઈઓ છે.
બરાબર. એક જ હિંસક પુરુષના સંતાનો.
આ સત્ય સામે આવતા જ પરિસ્થિતિ કાબૂબાર થઈ જાય છે, નહીં?
બિલકુલ. પેરીને જ્યારે ખબર પડે છે કે સેલેસ્ટ તેને છોડી રહી છે, ત્યારે તે બધાની સામે બાલ્કોનીમાં તેની પર હુમલો કરી દે છે.
અને આ જોઈને મેડલિન, જેન અને રેનાટા પણ સેલેસ્ટને બચાવવા દોડે છે.
અને ત્યારે જ બોની, મેડલિનના પૂર્વ પતિની નવી પત્ની, જે અત્યાર સુધી વાર્તામાં એક શાંત પાત્ર રહી હતી,
તે આગળ આવે છે.
હા, આપણે પછીથી જાણીએ છીએ કે બોનીએ પોતાના બાળપણમાં ઘરેલું હિંસા જોઈ હતી. સેલેસ પર થતો હુમલો જોઈને તેના બાળપણનો આઘાત જીવંત થઈ જાય છે.
અને તે તો આખરે રહસ્ય ખુલી ગયો. મૃત્યુ પેરીનું થયું હતું અને તેને ધક્કો બોનીએ માર્યો હતો.
પણ અહીં વાર્તાનો અંત નથી, પણ એક નવી શરૂઆત છે. તે પાંચેય સ્ત્રીઓ, મેડલિન, સેલેસ્ટ, જેન, રેનાટા અને બોની,
જે ક્ષણભર પહેલા એકબીજાની દુશ્મન કે અજાણી હતી, તે એક ક્ષણમાં એકજૂઠ થઈ જાય છે.
તેઓ પોલીસને એક જ વાર્તા કહે છે, પેરી લપસીને જાતે જ પડી ગયો. આ તેમનું બિગ લિટલ લાય છે.
એક મોટું જૂઠ જે ઘણા નાના સત્યોને છુપાવવા માટે બોધવામાં આવ્યું હતું અને વ્યંગાત્મક રીતે એ જૂઠ જ તેમને આઝાદી અપાવે છે.
આ વાર્તાના મુખ્ય વિષયો પર નજર કરીએ તો મને લાગે છે કે સૌથી મોટો વિષય છે સ્ત્રી મિત્રતા અને એકતા.
હા, જે માતાઓ એકબીજાની સ્પર્ધક હતી તે અંતમાં એકબીજાની રક્ષક બની જાય છે.
બિલકુલ. લેખિકા એ સંદેશ આપે છે કે જ્યારે સ્ત્રીઓ એકબીજાને સાથ આપવાનું શરૂ કરે છે ત્યારે તેઓ એક જબરદસ્ત તાકાત બની શકે છે.
અને બીજો મહત્વનો વિષય છે દેખાવ અને વાસ્તવિકતા. આપણે સોશિયલ મીડિયા પર જે સંપૂર્ણ જીવન જોઈએ છીએ તેની પાછળ કેટલા રહસ્યો છુપાયેલા હોઈ શકે છે.
અંતે આ નવલકથા આપણને પેરેન્ટિંગ અને આઘાતની પેઢી દર પેઢી ચાલતી અસર વિશે પણ ઘણું શીખવે છે. આ ફક્ત એક મર્ડર મિસ્ટ્રી નથી, પણ આધુનિક સમાજ પર એક ઊંડી ટિપ્પણી છે.
આ વાર્તા આપણને યાદ અપાવે છે કે દરેક સંપૂર્ણ દેખાતા ચહેરા પાછળ એક જટિલ માનવ કહાણી છુપાયેલી હોય છે, અને આપણે કોઈના વિશે અભિપ્રાય બાંધતા પહેલા સાવચેત રહેવું જોઈએ.
અને તે ખૂબ જ સશક્ત રીતે બતાવે છે કે અત્યંત ખરાબ સમયમાં એકતા અને મિત્રતા જીવન ટકાવી રાખવા માટેનો આધાર બની શકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.